ओंकार बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 26 जून 2016 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 755 आपण स्वाध्याय चालू छे। सम्यक दर्शन नी प्राप्ति थी जेम ज्ञान सम्यक स्वभाव ने पामे छे ए सम्यक दर्शन नो परम उपकार छे। तेम सम्यक दर्शन क्रमे करी शुद्ध थतु जाई पूर्ण स्थिर स्वभाव सम्यक चरित्र ने प्राप्त थाय तेने अर्थे सम्यक ज्ञान ना बड़नी तेने खरेखरी आवश्यकता छे। ते सम्यक ज्ञान प्राप्ति नो उपाय वितराग श्रुत अने ते श्रुत तत्वोपदेष्टा महात्मा छे। दुख केम मटे दुख जन्म मरण नु छे परिभ्रमण नु छे गति आ गति नु छे बंध नु छे। दुख नु स्वरूप जगत ना जीवो जानता नथी। जगत ना जीवो ने तो पदार्थ नो अभाव ए दुख लागे छे કે આપણે જીવીએ જન્મ લઈએ મરીએ વારંવાર પણ એમાં આપણને જોઈએ એ બધું મળે પદાર્થ મળે ભોગવટાના પદાર્થો બધા પ્રાપ્ત થાય ઇન્દ્રિયોના વિષયોના સુખો મળે એ જે ન મળે એને દુઃખ કહે જગતના જીવો। જ્ઞાનીઓએ દુઃખની સમજ જુદી આપી છે। જન્મવું એ જ દુઃખ છે દેહ ધારણ કરવો એ જ દુઃખ છે। જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ। દુઃખનો હેતુ જન્મ જરા ને મૃત્યુ છે અને જન્મ જરા મૃત્યુનો ક્રમ જન્મથી શરૂ થાય છે। જન્મ છે તો જરા છે તો મૃત્યુ છે। કેટલીક વાર આપણે સંસારના રંગરાગમાં એટલા બધા મસ્ત હોઈએ છીએ કે જ્ઞાનીની સાદી સાદી વાતની તત્વની સમજ આપણે પકડી શકતા નથી। તત્વ જો થોડું હોય પણ સમજાઈ જાય તત્વ દ્રષ્ટિ જીવનમાં આવે તો પરમાર્થની યાત્રા શરૂ થઈ જાય કે ભાઈ દુઃખ શેનું છે અહીંયા તો મને પડોશીનું દુઃખ છે ને, ઓલા કહે છે મને સાસરીનું દુઃખ છે ને, કોઈને પિયરનું દુઃખ છે ને, કોઈને સમોવડિયાનું દુઃખ છે, કોઈને મોસાળનું દુઃખ છે, કોઈને બોસનું દુઃખ છે, કોઈને કામવાળાનું દુઃખ છે. હવે કાંઈ આપણી ભાષા છે કંઈ? એટલે તું દુઃખરૂપી સંસારમાં જન્મો છો ને, મને કામવાળાનું દુઃખ છે ને, મને આનું દુઃખ છે ને, પાડોશીનું દુઃખ, શું બકવાસ માંડ્યો છે? કોઈ સમજ નહીં જ્ઞાનીના વચનની, કોઈ આપણામાં સમજૂતી નથી. સંસાર કેવળ અને એકાંતે દુઃખમય છે, એની બધી સ્થિતિ, બધી જ પરિસ્થિતિ, બધા સંયોગો, બધા સંબંધો અને સંસારનો તમામ સંગ દુઃખરૂપ છે. એક સમય માત્ર પણ તેમાં સુખ નથી, એમ જીનેશ્વરે કહ્યું છે. ભાવના બોધ વાંચીએ તો આ દુઃખ છે એ નિવારણનો કઈ ઉપાય ખરો? અને આત્મસિદ્ધિનો પ્રારંભ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. તું અનંત દુઃખને પામ્યો છું. અનંત પ્રકારના દુઃખ છે, ગણાવવાની જરૂર નથી, ગણી શકાય એમ નથી. એ અનંત દુઃખ પામ્યો છું એનું એકમાત્ર કારણ જો હોય તો સ્વરૂપની સમજણનો અભાવ. જો સ્વરૂપની સમજણ પ્રાપ્ત થાય, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સિદ્ધ અવસ્થા એ પૂર્ણ સુખ, અનંત સુખ, અવ્યાબાધ સુખનું સ્વરૂપ છે અને પ્રત્યેક જીવની એ અવસ્થા છે, એ પ્રાપ્ત કરી શકે. જગતનો કોઈ પણ જીવ સિદ્ધ પદને પ્રાપ્ત કરી શકે, પણ જે સમજે તે થાય. સમજવું જોઈએ. સમજણ વિચારમાંથી આવે, સમ્યક વિચાર, સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન વિના સમજણ ન આવે. મૂઢ જે હોય, મૂઢ એને સમજણ ન હોય. ઘણી વાર આપણે કહીએ છીએ કઈ વિચારતો જ નથી. તો આ વસ્તુ બરોબર સમજવાની છે કે સમ્યક જ્ઞાન જોઈએ. અને એક પેરેગ્રાફની અંદર કૃપાળુ દેવતા આખો બધો નિચોડ આપે છે કે ભાઈ સમ્યક જ્ઞાન સમ્યક ક્યારે થાય. જગતનું તમામ જ્ઞાન જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન સમ્યકપણાને પામે. ત્યાં સુધીનું આપણું તમામ જ્ઞાન, જન્મો જન્મનું જ્ઞાન, એ અજ્ઞાન માત્ર છે. જ્યારે જીવને પોતાના અસ્તિત્વનો અનુભવ થાય, પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય, હું કોણ છું એનું ભાન થાય, ત્યારે એ સમ્યક દર્શન, એની શ્રદ્ધા આવે, પોતાના સ્વરૂપની શ્રદ્ધા, એ શ્રદ્ધા આવે. એ શ્રદ્ધા પોતાના તમામ જ્ઞાનને સમ્યકપણું કરે. પણ હવે જે સમ્યક ચારિત્ર જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? જીવ તો મોહના આધાર ઉપર આ સંસાર સાથે જોડાયેલો છે, દેહ સાથે જોડાયેલો છે. મોહને કારણે પાંચ ઇન્દ્રિયો અને એના વિષયો સાથે જોડાયેલો છે. મોહને કારણે મનની અનેક પ્રકારની લાગણી, આવેગ અને આવેશ સાથે જોડાયેલો છે. માત્ર મોહને કારણે એને તો બધે જ સંબંધ મોહનો છે. એટલે તમામ એની વર્તના, એની વ્યવહાર એ મોહ આધારિત છે. અને જ્યાં મોહ આધારિત સંબંધ હોય ત્યાં કશાયની ઉત્પત્તિ થયા વિના રહે નહીં. એક વ્યક્તિ સાથે આપણને મોહનો સંબંધ હોય, એક પદાર્થ સાથે મોહનો સંબંધ હોય, તો એને લગતા જ્યાં સુધી આપણે વ્યવહારો હોય એમાં કશાય આવ્યા વિના રહે નહીં. એને કંઈ થાય તો આપણને ક્રોધ આવી જાય, એના કારણે આપણને માન આવી જાય, એના કારણે આપણે માયાનો વ્યવહાર કરતા શીખીએ, અને આવી બધી વસ્તુ મળ્યા જ કરે એવો લોભ એ પણ જાગૃત જ રહે. કારણ કે જગત અને જગતના પદાર્થો સાથે આપણા સંબંધનું જોડતી કડી એ મોહ છે, સમ્યક જ્ઞાન નથી, મૂળતા છે, જ્ઞાન મૂળતા છે. એટલે આપણે તમામ વ્યવહાર છે, આપણું ચારિત્ર એ દોષપૂર્ણ ચારિત્ર છે. જગતમાં એકય સંબંધ આપણો નિર્દોષ નથી, કશાય આધારિત છે, અને કશાય આધારિત હોવાનું કારણ મોહ છે. કાં આપણને રાગ છે, કાં દ્વેષ છે, ત્રીજી કોઈ અવસ્થા નથી. આવી સ્થિતિની અંદર ક્રમે ક્રમે આ ચારિત્ર મિથ્યા હોવાને કારણે જીવ સમયે સમયે કર્મનો બંધ કર્યા જ કરે છે. જ્ઞાની કહે છે, આ સમ્યક ચારિત્ર જો પ્રાપ્ત થાય તો જીવ કર્મ બાંધતો નથી. જ્ઞાનીઓનું ચારિત્ર સમ્યક હોવાને કારણે એ કર્મ બાંધતા નથી, એ જીવન જીવે છે. એ પણ દેહધારી છે, હાલે છે, ચાલે છે, કેવડી પરમાત્મા છે, નિર્ગ્રંથ જ્ઞાનીઓ મુનિવરો છે. એ એકવાર એમને સમ્યક દર્શન થઈ ગયું અને સમ્યક જ્ઞાનથી એમણે પોતાના સમ્યક દર્શનને શુદ્ધ કર્યો તો એનું ચારિત્ર આપોઆપ નિર્દોષ ચારિત્ર હોય છે, કે જે ચારિત્રની અંદર કર્મબંધ થતો નથી. અને બંધ એ જ મોટામાં મોટું દુઃખ છે. દુઃખનું સૂક્ષ્મ સ્વરૂપ એ જીવને કોઈ પણ પ્રકારનો બંધ થવો, શુભાશુભ કર્મનો બંધ થવો. કેમ કે જ્યાં સુધી એક કર્મનો બંધ છે ત્યાં સુધી એનું જન્મ મરણનું ચક્કર બંધ ન થાય એ મોક્ષે ન જઈ શકે. એને આવાગમન જ ચાલુ રહે. 4 ગતિ 84 લાખ યોની અને 6 કાયનું જીવન આવું ચાલુ જ રહે. એક ઇન્દ્રિયમાં જાય, અનંત કાળ સુધી જાય, નિગોદમાં જાય, ચારે ગતિમાં જાય, ચાલ્યા કરે. આ ફરો, આ ભવચક્ર અંત વિનાનું છે. આનો અંત કેવી રીતે લાવવો? કૃપાળુદેવે કહ્યું છે, સંત વિના અંતની વાતનો અંત પમાતો નથી. સમ્યક જ્ઞાનની આવશ્યકતા છે. સમ્યક દર્શનને શુદ્ધ કરવા માટે સમ્યક જ્ઞાનના બળની ખરેખરી તેને આવશ્યકતા છે. અને આવું બળ ક્યાંથી મળે? જગતમાં બધી જગ્યાએ બધા જ અજ્ઞાનીઓ ભેગા થયા હોય, આખો સંસાર અજ્ઞાનીઓનો છે, એટલે તો ચાલે છે. એની અંદર આપણને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કોની પાસેથી થાય? તો અહીંયા લખ્યું છે, અહીંયાથી વાત શરૂ થાય છે. જે મનુષ્ય દેહની અંદર એનો ઉપયોગ છે અને મનુષ્ય દેહમાં જ એ થઈ શકશે, તે સમ્યક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય વિતરાગ શ્રુત અને તે શ્રુત તત્વના ઉપદેષ્ટા મહાત્મા છે. વાત બેસાડજો, સમજજો. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય વિતરાગ શ્રુત, આપ્તની વાણી, આપ્તનો બોધ, સત્પુરુષોનું કથન એ છે. એને વિતરાગ શ્રુત કહે છે, કે જે શ્રુતથી જીવનના બધા જ પરમાણુઓ શાંત પરિણામને પામે. જીવની સ્થિતિ જ્ઞાનીઓએ કીધી છે, કે ઉકળતા આંધણની અંદર ચોખા નાખ્યા હોય ને જેમ ઉછળ પછળ થતા હોય, એવી આ જીવની સ્થિતિ છે. સમયે સમયે, રોજે રોજ, કલાકે કલાકે, દિવસે દિવસે જ્યારે જુએ ત્યારે ઉકળાટ જ છે અને આકુળતા જ છે. ક્યાંય ચેન નથી, ક્યાંય શાંતિ નથી, ક્યાંય જંપ નથી. કારણ કે આખા જગત સાથે મોહથી જોડાયેલો છે. મોહથી અશાંતિ સિવાય કશું નિર્માણ ન થાય. કોઈ પણ ચીજ લઈ લ્યો અને ટ્રાય કરો, પ્રયોગ કરવો, એના પ્રત્યે જ મોહ હશે તો આપણે અશાંત ન રહી શકીએ. અશાંતસ્ય કુતઃ સુખ, અને અશાંતને સુખ ક્યાંથી હોય, શાંતિ ક્યાંથી હોય? તો એ માટે થઈને એને સમ્યક જ્ઞાનમાં વિતરાગ શ્રુતનો સહારો એક, અને બીજો શ્રુત તત્વ ઉપદેષ્ટા મહાત્મા, ઉપદેશક, સંત, સત્પુરુષ, જ્ઞાની, ગુરુ, આ બધા શ્રુતના તત્વના ઉપદેષ્ટા. બહુ સ્પષ્ટ શબ્દ મૂક્યો છે, શ્રુત તત્વ ઉપદેષ્ટા. બાકીનો લવારો નહીં, બકવાસ નહીં, સંસારની વાતો નહીં, જેનાથી સંસાર વધે, જેનાથી સંસારના વિષયમાં નિષ્ણાત થવાય, હોશિયારી આવે, એ નહીં. એ સંસાર સુખનું કારણ નથી. શ્રુત પાસેથી તો તત્વ સમજવાનું, શ્રુતનું તત્વ. ઉપદેશક જે હોય એની પાસેથી શ્રુતનું તત્વ જોઈએ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ, હજારેક વર્ષ થયા સિદ્ધરાજ અને કુમારપાળના સમયની અંદર હતા. આખો ધર્મનો આલોક જગાવ્યો ગુજરાતની અંદર. 125 કરોડ લોકોને એને જૈન માર્ગની અંદર પરિવર્તિત કર્યા, સમર્થ આચાર્ય. એમણે કુમારપાળ મહારાજની વિનંતીથી વિતરાગ સ્તોત્રની રચના કરી છે. વિતરાગ સ્તોત્ર, વિતરાગ પરમાત્માની સ્તુતિ, એના 20 પ્રકાશ છે. એમાં 9મા પ્રકાશની અંદર આચાર્ય ભગવંત કહે છે કે લોકો કહે છે કે કળીકાળની અંદર ધર્મ ગયો, હવે ન હોય, ન મળે, અનેક પ્રકારના કળીકાળ ઉપર આક્ષેપ કરે છે. પણ કહે છે, હે પ્રભુ, તારું શ્રુત જ્યાં સુધી વિદ્યમાન છે અને શ્રદ્ધાળુ શ્રોતા અને શાસ્ત્ર વિચક્ષણ ઉપદેશક જો હોય તો જગતની કાળની કોઈ તાકાત નથી તારા એક ચક્રી સામ્રાજ્યને રોકી શકે. એટલે જ્ઞાનીઓએ કહ્યું છે, એના જ્ઞાનમાં ભાખ્યું છે કે ગમે તેવો કળીકાળ હોય, હજી તો 2500 વર્ષ થયા છે, પણ આવતા 18000 વર્ષ સુધી હે પરમાત્મા, તારું શાસન અખંડ રહેશે. જે જે જીવાત્માને મુક્તિ પ્રાપ્ત કરવી છે એને તારા શાસનનો સહારો મળી જ રહેશે. શરત એક જ, એ શ્રદ્ધાળુ શ્રોતા હોવો જોઈએ અને એના ઉપદેશક એ શ્રુતના તત્વના ઉપદેષ્ટા હોવા જોઈએ. શાસ્ત્ર વિચક્ષણ, શાસ્ત્ર વિચક્ષણ એટલે કહેવાનો મર્મ સમજે. કૃપાળુદેવે એક શબ્દમાં મૂક્યું છે કે શાસ્ત્રમાં ધર્મ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતઃકરણમાં રહેલો છે. આ મર્મ સમજાવે. લખાણ તો હોય, પણ લખાણની પાછળનો આશય, હેતુ, એની સમજણની દ્રષ્ટિ કેવી રીતે સમજવું, આમાં શું કહેવા માગે છે, જ્ઞાની પુરુષોનો આશય શું છે, એ પકડીને આપણે કેવી રીતે વિચાર કરવો જોઈએ. શબ્દ ભૂલાઈ જાય, હેતુથી વિચાર થાય, આશયથી વિચાર થાય, ઉદ્દેશથી વિચાર થાય, અર્થથી વિચાર થાય, સૂત્રાર્થથી વિચાર થાય. આ સ્વાધ્યાયમાંથી મળે બધું. સ્વાધ્યાયની અંદર જે જીવ બરોબર પારંગત થતો જાય છે એનામાં નવી નવી દ્રષ્ટિ, નવા નવા આયામો, નવી નવી વિચાર કરવાની પદ્ધતિ ખીલતી જાય છે, એક નવી સમજણ આવે છે. ત્રણ જ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એમાં કૃપાળુદેવે કેટલું સરસ કહ્યું કે પહેલા કોઈના સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનની ઓળખાણ થાય. ભાઈ, દર્શન બર્શન બધું બધું ખરું, પણ દર્શન તું ઓળખીશ કેવી રીતે જો સમ્યક જ્ઞાન નહીં હોય તો? અને એ સમ્યક જ્ઞાન કોનું છે, કેની પાસે છે? કે જેને આવો અનુભવ કર્યો છે એવા લોકો પાસે છે. એની પાસેથી થઈને તને સમ્યક દર્શનનું ઓળખાણ થયું. ઓળખાણ થયા પછી હવે તારે ચારિત્રની અંદર જો ફેરફાર કરવો હોય તો સમ્યક જ્ઞાનથી એ દર્શનને શુદ્ધ કરો, સમ્યક જ્ઞાનથી એ દર્શનને બળવત્તર કરો. સમ્યક જ્ઞાનના બળની એને ખરેખરી આવશ્યકતા છે. માત્ર સમકી સમકીત હું આત્મા છું, આત્મા છું, આત્મા બ્રહ્મારીને બેસી નહીં રહ્યો. સમ્યક દર્શન તો ચોથા ગુણસ્થાને કે પણ થાય, પણ એની મુક્તિ ન હોય. તેરમા સુધીની યાત્રા છે, તમામ મોહની પ્રકૃતિની યાત્રા છે. પ્રમત ભાવ, અપ્રમત ભાવ કેટલો બધો છે. સરાગી સંયમ, અરે સંયમમાં પણ રાગ છે. આ બધા પગથિયા ચડવાના છે. એ માત્ર કંઈ સમ્યક દર્શન થઈ ગયું એટલે જંગ જીતી ગયા, અને આવી ભ્રમણા કે આને સમકિત છે ને આને સમકિત છે, કોઈ પ્રમાણપત્ર કોઈને આપવાની જરૂર નથી. જેને સમકિત છે એનું ચારિત્ર કેવું છે એના ઉપરથી ખબર પડશે કે સમકિત છે કે નહીં. નિર્ગ્રંથ દશાવાળો હોય તો પૂછવાની જરૂર નથી કે એને સંકેત થયું છે કે નહીં. પણ આરંભ સમારંભની અંદર, મોહ માયાની અંદર, રંગરાગની અંદર, સંસારના અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પની અંદર ડૂબેલો હોય, રાત દી એની આરાધનામાં એ જ આવતું હોય અને કેવું કે એને સંકેત છે ને આત્મજ્ઞાની છે, શું આ નાટક માંડ્યું છે? આટલી બધી વિતરાગ જ્ઞાનની અસાધના, વિતરાગ શ્રુતની અસાધના, આગમનો માર્ગ આટલો સ્પષ્ટ હોવા છતાં આપણે એક પ્રકારે બોલીએ, એ પણ એક અસાધના છે. સમ્યક ચારિત્ર એનું માપદંડ છે, અને એ સમ્યક જ્ઞાન વિના નહીં થાય. અને સમ્યક જ્ઞાનનો આધાર બે, વિતરાગ શ્રુત. આધાર કોનો લેવો? કયા શાસ્ત્રો વાંચવા? કયા ચોપડા વાંચવા? આજે આપણે વ્યાખ્યાનની ચોપડીઓ વાંચીએ છીએ. કેવા વ્યાખ્યાન? મનને ગમે, મનોરંજન કરાવે. ભલે કોઈના વ્યાખ્યાન છે, પણ એમાં તત્વની વાત નથી, એમાં શ્રુતની વાત નથી, એમાં જ્ઞાનીના બોધની વાત નથી, એમાં પોતાની ચાલાકીની વાત છે, પોતાના તર્કની વાત છે. અને મનોરંજન કરાવે, બહુ મજા આવી ગઈ, છક્કા મારે છે. શું છક્કા મારવાનો ધંધો છે? સમજ નથી ક્યાંય. પરમાર્થ વિષય છક્કા મારવાનો છે, ક્રિકેટ છે? ગુગલી બોલ નાખો ને ચોકો માર્યો ને છોકો, શું બેફામ બોલો છો? ગંભીરતા ક્યાં છે? અર્થ ગાંભીર્ય હોવું જોઈએ. જ્ઞાનીના વચનનું અર્થ ગાંભીર્ય પકડાતું નથી, કારણ કે શ્રુતનું તત્વ નથી સાંભળ્યું. આપણે ઉપદેશક ઘણા મેળ્યા છે અને અત્યારે ઉપદેશકનો રાફડો ફાટ્યો છે, પણ સૌએ લોકોને ગમે એવું કરવાનો ધંધો લીધો છે. એ બધી સ્પર્ધામાં વિતરા છે કે લોકોને શું ગમે. લોકોને તો ચીપ મનોરંજન ગમે, ડાયરા ગમે, ટોળ ટપ્પા ગમે, એનાથી લોકોનું કલ્યાણ ન થાય. ખૂબ સમજવાનું છે. બે તત્વજ્ઞાન ઓળખાઈ જવા જોઈએ આ કાળની અંદર. આ ત્રણેય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર માટે જીવને શ્રદ્ધાળુ શ્રોતા, આપણી શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા. વ્યાખ્યાનમાં મજા આવવી જોઈએ, એ વ્યાખ્યાન નહીં. વ્યાખ્યાનમાં સમજ મળવી જોઈએ, વ્યાખ્યાનમાં મને તત્વનું ઊંડાણ મળવું જોઈએ, વ્યાખ્યાનમાં મારું જોડાણ મારા અસ્તિત્વ સાથે જોડાવવું જોઈએ, વ્યાખ્યાનથી મારા જીવનની અંદર ગંભીરતા આવવી જોઈએ. અચકલાઈ નહીં, એ ઉપદેષ્ટા આવી મારી શ્રદ્ધાળુ શ્રોતા અને સાથે શાસ્ત્ર વિચક્ષણ ઉપદેષ્ટ. ઉપદેષ્ટા જે છે એ શાસ્ત્રનો વિચક્ષણ છે, ગીતાર્થ છે, વિરક્તિ પુરુષ છે. એનું એક પાસું છે, ગીતાર્થ કોને કહેવાય, જે સંવિગ્ન છે. સંવિગ્ન એટલે રોમે રોમની અંદર એને સંસાર પ્રત્યે વિરતિ ભાવ છે. જે વિરતિ ભાવથી યુક્ત છે, સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ છે, એને સંસારના કોઈ સંજોગોમાં સુખ દેખાતું નથી અને સંસારની એક પણ ચમકમાં એ લોભાતો નથી. એનાથી પર છે, નિર્લેપ છે, જળ કમળવત છે. એની જન્મ પાણીમાંથી છે, કીચડમાંથી છે, કાદવમાંથી છે. એનું પોષણ પણ પાણીમાંથી છે, છતાં એ કમળને એનો સ્પર્શ નથી, એનો સ્પર્શ નથી. આવી પ્રકારની જેની દ્રષ્ટિ છે એવા તત્વના ઉપદેષ્ટા, એની પાસેથી જ્ઞાન મળે, સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન મળે તો જ સમ્યક ચારિત્રની ઉત્પત્તિ થાય. આ વાત બરોબર સમજાય છે? આ બેઝ, જે મૂળ પત્રની શરૂઆત થઈ હતી કે જગતના જીવોને કોઈ ને કોઈ પ્રકારના દુઃખ છે, આ દુઃખના કારણો શું અને આ દુઃખ સાથી મટે, આ આપણો વિષય ચાલે છે. દુઃખ સાથી મટે આપણો વિષય ચાલે છે. દુઃખનું સ્વરૂપ સમજાવે છે જ્ઞાની, અને હવે દુઃખને મટાડવાના કારણો બતાવે છે, ઉપાય બતાવે છે. એ ઉપાય બતાવનારા અનેક લોકોએ પ્રયત્ન કર્યો પણ બધા અટકી ગયા. પણ બધાએ એક તો નક્કી કર્યું કે ધર્મથી દુઃખ મટે, પણ ધર્મનું સ્વરૂપ પકડાતું નથી, ધર્મનું સ્વરૂપ ઓળખાતું નથી. એ ઓળખાવનાર તીર્થંકર વિતરાગ પુરુષો બરોબર છે. અને એક કહે છે કે એમણે ખરેખર, એમને જિનેશ્વર વિતરાગોએ પોતાનો મત દર્શાવ્યો છે, એ મત યથાર્થ જણાય છે. કૃપાળુદેવ કહે છે એ કેવી રીતે યથાર્થ છે એ આપણને સમજાવે છે. એણે શું ઉપાય બતાવ્યો? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ સંસારથી છૂટવાનો માર્ગ છે. એ યથાર્થ છે કે નહીં તો એની અંદર કહ્યું, એની અંદર કહે છે કે હા, મૂળ એનો આધાર છે જ્ઞાન, અને સમ્યક જ્ઞાનનો આધાર છે વિતરાગનું શ્રુત, અને એ શ્રુતનો ઉપદેશક, તત્વનો ઉપદેશક મહાત્મા. તત્વનો ઉપદેશક હોય તો જ મહાત્મા, રંગરાગનો ઉપદેશક હોય મહાત્મા ન કહેવાય, એ ડાયરાનો માણસ કહેવાય. લોકો ભેગા કરે, લોકો ભેગા કરી શકે, અને આપણા મગજની અંદર અજ્ઞાન હજી ગયું નથી એટલે આપણને એમ થાય કેટલા લોકો હતા. ઓ, 10,000 લોકો હતા, ઘણો જ્ઞાની હોવો જોઈએ. જ્ઞાનને અને ટોળાને કાંઈ સંબંધ નથી, કાંઈ સંબંધ. પ્રખ્યાત વક્તા ચર્ચિલને એના ડ્રાઈવરે કીધું કે સાહેબ, તમે હોલમાં પ્રવચન કરો છો, મેં જોયું કે આખે રસ્તે જતા ચારે બાજુ લોકોના ટોળે ટોળા તમારા દર્શન માટે, તમે તો હજી ગાડીમાં બેઠા છો, લાઈન લાગી છે. તમે જો સમૂહમાં આ જાહેર ચોકમાં પ્રવચન કરો ને તો ઘણા લોકો ભેગા થાય. ચર્ચિલે કીધું કે ભાઈ, હું પ્રવચન ન કરું અને ચોકમાં મારા કપડાં ઉતારી નાચું ને તો એનાથી 10 ગણા લોકો ભેગા થાય. આ સંસારની સ્થિતિ છે. આગળ બે વસ્તુ આપણે બેસાડીએ છીએ, પેલા ઉપાયની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન આવશ્યક છે સમ્યક દર્શનને શુદ્ધ કરવા માટે, સમ્યક દર્શનને મજબૂત કરવા માટે, અને એને જ્ઞાનની બળની આવશ્યકતા છે, તો જ સમ્યક ચારિત્ર પામી શકાશે. અને એ સમ્યક જ્ઞાનના ઉપાય ક્યાં છે? તો કે છે વિતરાગ શ્રુત અને તે શ્રુતના તત્વના ઉપદેષ્ટા મહાત્મા. આ બે વાત છે. એક કહે છે કે ભાઈ એના આધાર ઉપર વિતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ કરુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠોળ છે. મહદ ભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. કહ્યું છે કે તહા રૂમાણમ શ્રમણાણમ. તે શ્રમણ મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણ પરમ પુરુષે આ પ્રમાણે કહ્યા છે. કૃપાળુદેવી આ એક વાત મૂકે છે કે આ સેન્ટરમાં મહાત્મા છે. મહાત્મા હશે તો વિતરાગ શ્રુતનો ઉપદેશ આપશે. વિતરાગ શ્રુત હોય પણ શ્રુતનો ઉપદેશ કરનાર વિચક્ષણ કોઈ ઉપદેષ્ટા ન હોય તો શ્રુત પણ એની જગ્યાએ પડ્યું રહે, લાઇબ્રેરીમાં પડ્યું રહે, જ્ઞાનના ભંડારમાં પડ્યું રહે, શું કામનું? આપણને અનુભવ છે. પ્રભુ શ્રીમદ રાજચંદ્રજીના વચનો એ કેવા ગંભીર શ્રુત છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ કેવું ગંભીર શાસ્ત્ર છે. ઉપદેશક ન હોય તો એ શાસ્ત્ર પડ્યું રહે, એની પૂજા થાય, બસ પછી વાત પૂરી થઈ ગઈ. જેમ સમાજની અંદર મૂઢતાનું એક ઉદાહરણ છે, જે વિવેકાનંદે જગતના જીવોને જાગૃત કરીને કહ્યું કે હવે આ દેશને તો ગીતા પ્રાપ્ત થઈ, ગીતા જેવો તત્વનો ઉપદેશ મળ્યો તો લોકોએ ગીતાને પાટલા ઉપર મૂકી દીવો કરી અને ફૂલ ચડાવી અને એની પૂજા કરવાનો એક ક્રિયાકાંડ બનાવી દીધો. પતી ગયો, અમારે હવે ગીતાનો ઉપયોગ એટલો જ છે પૂજા કરવાની. આવું જબરજસ્ત તત્વજ્ઞાન વિચારનું છે, ચર્ચાઓનું છે, વિચાર વિમર્શનું છે, એમાંથી એક એક અધ્યાયમાંથી એક એક નવા નવા તત્વો સમજવાના છે. પણ કોને સમજવું છે? કોઈ વિષય અધ્યાત્મને એવો નથી જે ગીતામાં ચર્ચા ન થઈ હોય. એવી જ રીતે કેટલા 5000 વર્ષ પછી ભગવાન કૃષ્ણના બોધ પછી મહાવીરનો બોધ આપનાર શ્રીમદ રાજચંદ્રજી આવ્યા અને એમણે આત્મસિદ્ધિ આપી. એમાંય 18 પ્રકારના અધ્યાય છે. જો ભાગ કર્યો તો આપણે આત્મસિદ્ધિ લીધી હતી, 10 દિવસ ચાલી હતી, એની અંદર 18 ભાગ કર્યા હતા. એક એક ભાગ અધ્યાય છે. આશંકા, સમાધાન, સદગુરુનું મહાત્મ્ય, ઉપાય અને ધર્મનું સ્વરૂપ, આ બધા એક એક 8-8 ગાથા, 10-10 ગાથા, મતાર્થીના લક્ષણ, આત્માર્થીના લક્ષણ, આ બધા સમજવાના છે. એ સમજવાનું નહીં, બસ મારે આત્મસિદ્ધિ રોજ કરી લેવાની છે, બેઠો પાટલા ઉપર અને નવકારસીની રાહ જોવાની છે, કડકડાટ મનસે બોલવા, થઈ ગઈ આત્મસિદ્ધિ. એથી આગળ વધ્યા ઘણા. કેટલી મૂઢતા આવે છે જુઓ. જ્ઞાનીએ જે વિચારવાના શાસ્ત્રો આપ્યા છે એને ક્રિયાકાંડના શાસ્ત્રો બનાવી દીધા છે. આત્મસિદ્ધિની પૂજા બધા સ્થાનમાં શ્રીમદના અનુયાયીઓ આત્મસિદ્ધિની પૂજાના ક્રિયાકાંડમાં પડી ગયા. કોઈને વિચારવાનું સુસ્તું નથી. ફળની પૂજા ને દીપકની પૂજા ને ઘીની પૂજા ને જલની પૂજા ને શું આપ શું તોફાન શું માંડ્યું છે. બસ નકલ જ કરવાની, પરમાત્માની જેમ પૂજા થતી એ માની કરવાની. દીવો મૂકશે ને, ધૂપ મૂકશે ને, ઘંટડી વગાડશે ને, થાળી વગાડશે ને, બે પ્રભાવને આપશે ને, પછી કહેશે આજે જરા સારી રીતે આપણે કોઈ કહેશે પ્રસાદ આપ્યો. આત્મસિદ્ધિ એના માટે નથી ભાઈ. એ તત્વનું શાસ્ત્ર છે. વિસરાઈ ગયું છે, વિખરાઈ ગયું છે, ભૂલાઈ ગયું છે, ફરી સમજો. એક ગાથા થાય તો ચિંતા નહીં, એક ગાથા ઘણી વાર ન થાય પણ ફરી ફરીને એના શબ્દો ખોલી ખોલીને એનો મર્મ કાઢી કાઢીને ચિંતન થી અંદર અનુપ્રેક્ષાથી સ્પીયર હેડિંગ કરવાનું. સ્પીયર હેડિંગ એટલે પેલો ભાલો હોય ને એની આખી ધાર હોય ત્રિકોણની. કોઈ પણ વસ્તુને ભેદવી હોય ત્યારે સીધે સીધી ન થાય ત્યારે એનાથી અણીવાળી વસ્તુ જોઈએ. અને અગાઉના જમાનામાં ભાલો હતો, એ ભાલાથી વસ્તુને ઘોંચવામાં આવે. એમ અનુપ્રેક્ષાને શાસ્ત્રકારોએ ભાલા સમાન કીધી છે. ભેદ પકડો, અંદર જાઓ, છેલ્લે સુધી જાઓ. તો કે છે, આવા મહાત્માઓ જે શ્રુતનો ઉપદેશ આપે અને પોતે એના પરમ રહસ્યને પ્રાપ્ત થયા છે, પાછા પ્રાપ્ત થઈને અસંગ થયા છે, એનું ચારિત્ર હવે બરોબર છે. અસંગતા એ જ્ઞાનીના ચારિત્રની ઓળખ છે. જુઓ, એક એક લક્ષણ કૃપાળુદેવ બોધની અંદર સરસ રીતે એક શબ્દ મૂકી દે કે વિતરાગ સૂત્રના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલ અને અસંગ. કોઈ એમ કે અમે બહુ શાસ્ત્રનું જ્ઞાન એને ઘણું છે, ઘણું જાણે છે, અસંગતા છે, ઉલટાનો સંગ તો વધાર્યો છે. ઘરમાં હતો એના કરતા વધારે સંગી થયો છે. અસંગ સંકેતનું લક્ષણ મૂળ માર્ગની અંદર કહ્યું, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. જેને જીવની પ્રતીતિ આવી છે, વિતરાગ શ્રુતના પરમ રહસ્યને જે પ્રાપ્ત થયેલ છે, એનું બીજું ઓળખાણ એ અસંગ છે. એના જીવનમાં અસંગતા નીતરી રહી છે. અહીંયા તો એનું સંગી પણ વધતું જાય છે. કૃપાળુદેવ બરોબર ઓળખાણ કરાવે છે કે વિતરાગ સુતના ઉપદેષ્ટક, એ તત્વ ઉપદેષ્ટા મહાત્મા પુરુષ, એ કે છે પરમ રહસ્યને પ્રાપ્ત થયા છે અને અસંગ છે. પછી એના ગુણો કીધા છે, પરમ કરુણાશીલ. એ પોતે અસંગ થયા છે પણ સંસારની ચિંતા નથી એમ નહીં, એક એક મુમુક્ષુની, એક એક જીવની સાથે એને ચિંતા છે, એટલે મૈત્રી ભાવ છે. સવી જીવ કરું શાસન રસી, જગતના સર્વ જીવોને હવે હું મુક્તિ આપી દઉં, મારી પાસે મુક્તિનો માર્ગ પ્રાપ્ત થયો છે, મુક્તિની ચાવી મને મળી છે, વિતરાગ શ્રુતનું રહસ્ય મને પ્રાપ્ત થયું છે કે જગતના જીવો આ અનંત સંસારના પરિભ્રમણથી કેમ છૂટે. જો પુરુષાર્થ કરે તો છૂટે, એનો સાચો પુરુષાર્થ કેવી રીતે થાય, જો એને તત્વદ્રષ્ટિ મળે તો થાય. પરમ કરુણાશીલ 430ના પત્રની અંદર પરમ કૃપાળુદેવ લખે છે કે આ વિતરાગી મહાત્માઓની ઓળખાણ શું, એક તો અસંગ છે, પણ અસંગ છે એટલે તું તારા ઘરે ને હું મારા ઘરે એમ નહીં. જગતના જીવ માત્ર એ આત્મભાવમાં હો, અનાત્મભાવમાં ન હો, આત્મ સમાધિમાં હો, અન્ય સમાધિમાં ન હો, એવી એની કરુણા, નિરંતર કરુણા, એવો સનાતન સંપ્રદાય જ્ઞાનીઓનો છે. 430ના પહેલો પેરેગ્રાફ વાંચી લેવાનો. આ કરુણાશીલ અવસ્થા કૃપાળુદેવે 20 દોહરામાં કહ્યું, કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ. જ્ઞાન પ્રાપ્ત થયા પછીની અવસ્થા છે કરુણાની, કે હે પ્રભુ, આપ વિતરાંત છો, પૂર્ણ જ્ઞાની છો, મુક્ત છો, નિર્ગ્રંથ છો, પરમાત્મા સ્વરૂપ છો, પણ કરુણાવંત છો, દિનબંધુ દિનનાથ, તમે જગતના જીવોના નાથ છો, તમારી કરુણા છે. તદપી કછુ હાથ હજુ ન પર્યો, અનંતકાળ સુધી જુદા જુદા સાધન કર્યા, અનંતકાળથી જુદા જુદી ક્રિયાકાંડ વહીવટ ને વ્યવહાર કર્યો, પણ છુટકારો ન થયો, હાથમાં કાંઈ ન આવ્યું. કરુણા હમ પાવત હૈ તુમકી. જો આ જ્ઞાનીનો પોકાર, આ સંતનો પોકાર, કરુણા હમ પાવત હૈ તુમકી, અમને તમારી કરુણા આવે છે. કરુણા એ આ ઉપદેશકનું લક્ષણ. પરમ રહસ્યને પ્રાપ્ત થાય અસંગતા અને એને શ્રોતાઓ પ્રત્યે જિજ્ઞાસુઓ પ્રત્યે કરુણા. ઘણાને આપણે જોયા છે, આપણે કોઈની ટીકા નથી કરવી, પણ દર્શન કરવા ભદ્રિક ભાવે આવ્યો હોય પણ જો બહુ જોરદાર ન હોય, જાજા આવે પછી આવજે. આવા આચાર્યો બેઠા હોય તોય એને આવી રીતે જ કોઈની તિરસ્કાર, કોઈને હળદૂત. સામાન્ય બિચારો કોઈ માણસ આવ્યો હોય શ્રદ્ધા ભાવથી, લાવ દર્શન કરી આવું, એને કાંઈ બેસ કાંઈક નહીં, કાંઈ નહીં, જાતું આમ આમ કર નાખે. કરુણા નથી. એ કહે છે આવો મહાત્માનો યોગ જેનામાં પરમશ્રુતનું રહસ્ય પ્રાપ્ત છે, જે અસંગ છે અને જેનામાં કરુણાશીલતા છે, એવા મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે, બહુ કઠણ છે. મહદ ભાગ્યના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. ખૂબ પુણ્ય હોય, એક પત્રમાં કહ્યું છે કે આ મેળવવા કોઈ પુણ્ય જોઈએ, એનો સમાગમ થવા કોઈ વધારે પુણ્ય જોઈએ, અને એની આજ્ઞામાં રહેવા માટે તો અતિશય પુણ્ય જોઈએ. આપણું પૂર્વે જો પુણ્યનું ઉપાર્જન નથી તો આપણને આવા યોગ મળતા નથી. ઘણી વાર રોકાઈ જઈએ, વિચારીએ કે આવા હળહળતા કળિયુગની અંદર, આવા કાળ ઝાડ સંસારની અંદર આપણને એવું તો શું હશે, પરમ કૃપાળુ દેવનો યોગ મળ્યો, એના વચનામૃતો મળ્યા, એમની આત્મસિદ્ધિ મળી, એમની મુખમુદ્રા મળી, જેવી છે એવી જ. પ્રભુની મુદ્રા કેવી હતી? તો આ જે છે એવી જ હતી, કલ્પિત નથી, કોઈના મનની કલ્પના નથી. આ શું હશે, આ કયું પુણ્ય હશે આપણું? આપણને એના વચનો સાંભળવા પ્રત્યે પ્રીતિ જાગી, ભક્તિ જાગી, અને આવો યોગ પ્રાપ્ત થાય તેનું પરિણામ ફળ કયું? કે હો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, એના સતનું એના બોધનો સમાગમ થાય. સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, આત્માની સુસુપ્તિ, સુઈ ગયેલો આત્મા અનંત કાળથી એને જાગૃત કરી દે, અપૂર્વ યોગની અંદર પ્રેરક કરે. સ્વરૂપ પ્રતીતિ, આ અપૂર્વ યોગ કયો? સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ કારણના સ્વરૂપ. આ અપૂર્વ યોગ છે, સ્વરૂપની પ્રતીતિ ક્યારેય થઈ નથી, અપ્રમત યોગ આવ્યો નથી, નિર્વિકલ્પ દશા થઈ નથી. છેલ્લે અયોગી સ્વભાવ સિદ્ધ કરી, તું અયોગી છો, એ સ્વભાવ સિદ્ધ કરાવી દે આપણો. આપણે સહયોગી તરીકે જ જીવીએ છીએ, શરીર વિના આપણે આપણું જીવન જ નથી, કેમ કે શરીર જ આપણે છે. આ જ્ઞાનીના વચનો આપણે અયોગી સ્વભાવને, કે તારો સ્વભાવ અયોગી છે, તું અયોગી છો, આ દેહ છે એ તારો વિકાર છે, આ તારું સ્વરૂપ નથી, આ તારો વિભાવ છે, સ્વભાવ નથી, તારો સ્વભાવ અયોગી છે, આ મન વચન કાયના યોગ એ તારો સ્વભાવ નથી. આવી વિચારણા થાય ત્યારે થશે, પણ આવી વિચારણા મળી આપણને, આવા મંત્ર મળ્યા, આવો બોધ મળ્યો આ કાળની અંદર, જે મહાવીરનો બોધ, મહાવીરનો નહીં અનંતા તીર્થંકરોનો જે બોધ સરળ રીતે સહજ રીતે મળી ગયો, પુણ્ય ખરું કે નહીં આપણો? આપણને તો પુણ્યથી સમૃદ્ધિ જોઈએ છે, પુણ્યથી સુખ જોઈએ છીએ, પુણ્યથી ભોગવટાના સાધનો જોઈએ છે. આપણને પુણ્યનું ફળ એમાં દેખાય કે બે પૈસા થાય તો કંઈક પુણ્યવાન છીએ, નહીં તો આપણા નસીબ કર્મની કઠણાઈ છે. શું કર્મની કઠણાઈ છે ભાઈ તને? તો કે જોઈએ એટલા પૈસા મળતા નથી, ટાંટિયા તોડવા પડશે, આપણને કઈ મોટર ગાડીના યોગ નથી. કરમ તારા નબળા છે એમ તું કે, તને એવું થયું કે આ બધું હોવા છતાં, અરે જેને આવો પરમાત્મા સ્વરૂપ પુરુષ મળ્યો, એનો બોધ મળ્યો, એના વચનામૃત મળ્યા, એની મુદ્રા મળી અને એનો સમાગમ મને મળ્યો વચનોનો, આ મારી પુણ્યની હું શું વાત કરું? આ પુણ્યને ગાવી કે ઓલી દરિદ્રતાને ગાવી? આપણે એક પત્ર લખ્યો છે કૃપાળુ દેવે, કેમ કે જીવના લક્ષમાં આવતું નથી કે અમને આવો આવો યોગ મળે છે. હમણાં એક ભાઈ મળ્યા હતા, વાત કરતા હતા કે આપણા કઈ ઘરમાં ભલે છાસ રોટલાના ઠેકાણા ન હોય, પણ આપણે સંબંધ તો બધા મોટા મોટા લોકો સાથે બાંધવાનો, લાખો પતિ ને કરોડ બધા એ આપણી ઓળખાણ, પ્રધાનો સાથે ઓળખાણ, મ્યુનિસિપાલિટીના મેયર સાથે ઓળખાણ, કમિશનર સાથે ઓળખાણ, ગામના ઉતાર હોય ને એની અરે ઓળખાણ હોય એની, જેને ડોન કહેવાય ને ડોન, હું એને ઓળખું છું. અરે તારે ડોનને શું લેવા દેવા, ઓલો પાપનો અવતાર છે આ બધાને. અને એને ગભરખો આ જ હોય. ક્યારે એમ થયું કે મને આ ઓળખાણ થઈ છે? પ્રભુ કેવું મારું પુણ્ય છે, પૂર્વના જન્મની અંદર કેવા શુભ વિચારો હશે, કેવી જિજ્ઞાસા હશે આત્મબળની, કે મને આત્મા પુરુષ મળ્યો. તો કે છે એ તો મહદ ભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે. ધંધામાં ઠેકાણે પડતું નથી, જન્મ કુંડળી લઈ અને કોઈ જ્યોતિષ આગળ જાય, જુઓ તો ખરા શું નડે છે, મને કેવું કઠિનાઈનો યોગ છે. અરે કોઈ દી બતાવ્યું એને કે મને આવા પુરુષનો યોગ થયો, જોતો ખરો કે મારું પુણ્ય કેવું છે. મને આ કળિયુગની અંદર પરમાત્મા સ્વરૂપ પુરુષનો યોગ થયો, જોતો ખરો મારા કર્મની કઠણાઈ નહીં, પણ આ મારા કર્મની વિશેષતા શું છે, આ મારું કયું પુણ્ય છે, કોણ બતાવે, એની તાકાત છે બતાવી શકે? કુંડળી વાંચનાર આ નહીં કહી શકે કે તારો આ પુણ્યનો યોગ કેવો છે, તારો ભાગ્યોદય છે અહીંયા મહદ ભાગ્યોદય, આ મારો ભાગ્યોદય છે, મારી આવક ઓછી છે એ વાત નથી, સંસાર ઓછો થાય છે આ તો ભાગ્યોદય. જીવને દ્રષ્ટિ સમ્યક આવવી જોઈએ, સ્વાધ્યાયથી આ સમ્યક દ્રષ્ટિ આવશે, પછી ખોટા દોડા નહીં કરે, આને બતાવવા જાઓ, આને બતાવવા જાઓ, આને પૂછવા જાઓ, કોઈને પૂછવાની જરૂર નથી, તારો તો ભાગ્યોદય છે, તારે શું ચિંતા છે. અને આ તારો ભાગ્યોદય, તારો સંસાર ટૂંકો થવાનું લક્ષણ છે. આ તને આવા પુરુષ મળે એ તારો સંસાર સમેટવાનું લક્ષણ છે, અને એ તારે ઓળખવું જોઈએ. પણ અમને આ ન મળ્યું ને તે ન મળ્યું ને હજી તો ઘરનું ઘર નથી થયું ને, મોકલપ, ઘરે છોડવાનું જ આખો સંસાર છોડવાનો છે. પણ આ જે મળ્યું છે એ મહદ ભાગ્યોદય છે. આ ભાગ્યોદય બતાવે છે કે મુક્તિથી સમીપતા આપણી છે. હવે પછી અવસર આપણે ગુમાવીએ એ આપણી મૂર્ખાઈ છે, એ તો ગુમાવી શકે કોઈ પણ બેવકૂફ. પણ જો ઓળખાય આ વચનોથી, જો ખબર પડે કે ઓહો આ જ્ઞાની પુરુષ કૃપાળુદેવ લખે છે કે મહદ ભાગ્યોદયના યોગથી જ આવો યોગ પ્રાપ્ત થાય છે, અને મને યોગ પ્રાપ્ત થયો છે, તો મારો ભાગ્યોદય કેવો, તો મુક્તિ તરફનો છે, તો હવે હું સંસાર તરફના પુરુષાર્થ કરું, કરો સત્ય પુરુષાર્થ, તો હવે પુરુષાર્થ મારો સેના તરફ હોય, સમ્યક ચારિત્ર તરફ હોય. સમ્યક ચારિત્ર કેવી રીતે થશે, તો કે સમ્યક જ્ઞાનના બળની આવશ્યકતા. સમ્યક જ્ઞાન કેવી રીતે મળશે, તો કે વિતરાગ શ્રુત અને એના તત્વના ઉપદેષ્ટા એવા મહાત્માથી મળશે. આવા મહાત્માનો યોગ એ ભાગ્યોદય છે. ભલે અમને પ્રત્યક્ષ નથી મળ્યો, પણ પરોક્ષ તો મળ્યો છે, અમારા હાથમાં એનો બોધ તો છે જ. અને જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાનીનું ઓળખાણ એના દેહથી નથી, એના બોધથી છે. आनंदमानंद करम प्रसन्नम ज्ञान स्वरूपम निज बोध रूपम। हे परमात्मा, आनंद स्वरूप तमे थया छो, तमारू रूप केवू, देहनुं नहीं, ज्ञान स्वरूपम, तमारू ज्ञान एज तमारू रूप, बोध रूपम, तमारो बोध एज तमारी ओळखाण। तो कृपाळु देवनी आपणने प्रत्यक्ष योग थयो छे के नहीं, तो के ज्ञान प्रत्यक्ष छे के नहीं, बोध प्रत्यक्ष छे के नहीं, तो प्रभु प्रत्यक्ष छे। अने खुद हाजरा हजूर होय देहधारी एवा घणा ज्ञानीओ, पण तने एना ज्ञाननी खबर न पड़े, ओळखाण न थाय, अनो बोध तू पामी न सक, तो तारी ओळखाण तेने योग अयोग आवो प्रत्यक्ष योग पण बेकार छे, केम के ओळखाण तो थवी नहीं। ते महापुरुषना प्रवृत्ति लक्षण शुं छे, जो एक एक नाना नाना पेरेग्राफ में प्रभु आपने बोध आपे छे। एक कहे छे, ते श्रमण महात्माओना प्रवृत्ति लक्षण परम पुरुषे आ प्रमाणे कह्या छे। कोणे कह्या छे? केनार कोण छे? परम पुरुष। परम पुरुषे कह्या छे, कृपाळु देव परम पुरुषे कह्या छे, ए लक्षण अहीं कहे छे। જેમ સમ્યક દર્શનના નિવાસસ્થાન અમે કહીએ છીએ, પણ કોણે કીધા છે? તો કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા પુરુષોએ। શ્રીમદની તો ખૂબી છે, ક્યાંય એણે નથી કીધું હું કહું છું, હું કહું છું એમ નથી કીધું। અનંત મહાત્માઓએ આ કહ્યું છે, અનંતા તીર્થંકરોએ આ કહ્યું છે, અનંતા કેવડીઓએ આ કહ્યું છે, જે આત્મ સ્વરૂપ પામ્યા છે એમણે આ કહ્યું છે। એમની વાત ઉપર અમે તમને બોધ આપીએ છીએ, તો કે એના નિર્ણય, એનો પ્રવૃત્તિનું લક્ષણ એ મહાત્માઓના અભ્યંતર દશાના ચિહ્ન, તે મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણથી નિર્ણિત કરી શકાય। જો કે પ્રવૃત્તિ લક્ષણ કરતાં અભ્યંતર દશા વિશેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે। કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેથી અભ્યંતર દશાની પરીક્ષા આવે છે। જો આ એક ઉપાય આપણને ઓળખાણ આપે છે મહાત્માઓના લક્ષણ, પ્રવૃત્તિ લક્ષણ, તો કે એ એમની અંતરંગની દશા છે, અભ્યંતર દશા। શું છે? એ વિતરાગના પરમશ્રુતના રહસ્યને પામેલા છે, નંબર એક। એ અસંગ છે, નંબર બે। અને ત્રીજું, એ તત્વના ઉપદેષ્ટા કરુણાશીલ છે, નંબર ત્રણ। આ ત્રણ લક્ષણવાળા મહાત્મા છે, અભ્યંતર દશા છે। જ્ઞાની પુરુષના સંગે એની દશાનું ઓળખાણ કરવું, એની બાહ્ય ચિહ્નોનું નહીં। આપણે જોયું કે ત્રિપુંડ કેવું તાયણું છે, એને વેશ કેવો પહેર્યો છે, અને માળા કેટલી નાખી છે, ને અરે એ લક્ષણ નથી એનું। એ શ્રુતના રહસ્યને પામ્યા છે કે નહીં, અસંગતા એની કેવી છે, અને એની કરુણા કેવી છે, નિષ્કારણ કરુણા છે કે સકારણ કરુણા છે, એ કઈ હેતુ છે, કઈ માગે છે, આ મારો શિષ્ય છે, ભક્તિનો કરતા છે, માટે મારો છે, આવો સ્વાર્થી છે, એ મહાત્મા ન હોય। અભ્યંતર દશાના ચિહ્ન એના બાહ્ય પ્રવૃત્તિના લક્ષણથી નિર્ણિત કરી શકાય, બાહ્ય પ્રવૃત્તિ એની જગતના જીવોના ઉપકાર કરવા સિવાય કંઈ ન હોય। એ કેવળ સંસારમાં જીવે, કૃપાળુ દેવે લખ્યું છે બે પત્રોમાં, મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનતા વર્તે છે। એક, એ પોતાનું શેષ કર્મો ભોગવવા માટે, પોતાના બાકી રહેલા કર્મો છે એટલે એને દેહ ધારણ કર્યું છે, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રહે, તેથી દેહ એક જ ધારીને જ્યાસુ સ્વરૂપ સુદેશ રહે। કૃપાળુ દેવ પણ કહે છે કે કર્મનો ભોગ બાકી રહી ગયો છે થોડો, તો અમારે પણ દેહ ધારણ કરવો પડશે, જ્ઞાન અપેક્ષાએ નહીં, કર્મ અપેક્ષાએ। જ્ઞાન અપેક્ષાએ તમે પરમાત્મા છીએ, અને પરમાત્માને દેહ ધારણ કરવાનો ન હોય, પણ કર્મની અપેક્ષાએ અમારા કર્મો શેષ બાકી રહી ગયા, તો અમારે દેહ ધારણ કરવાનો છે। તો મહાત્માઓનો દેહ બે કારણથી હોય છે, એક પોતાના શેષ કર્મોની નિર્જરા માટે, અને બીજું જગતના જીવોના કલ્યાણ માટે. જો મહાત્માના જીવનનું લક્ષણ બાહ્ય પ્રવૃત્તિ એની એ જ હોય, અને એ પ્રવૃત્તિ કૃપાળુદેવના જીવનમાં તો જોવા આપણે જો દ્રષ્ટિ ખોલે તો આપણને એમ કે આવી તો કેવી કોને પ્રવૃત્તિ હશે. અરે ભાઈ, તમે સર્વસંગ પરિત્યાગ કરી દીક્ષા લઈને પાટે બેઠા તો ઉપદેશ દેવો એ તો બહુ સાદી વાત છે, સાદી વાત છે, સ્વાભાવિક વાત છે, કેમ કે કોઈ બીજું રહ્યું નથી ઉદયમાં હવે આ સિવાય. પરંતુ વિચાર તો કરો કે આવો વ્યવહાર પ્રપંચનો કારમો ઉદય આવે, વ્યવહાર ગૃહસ્થી અને વેપાર આ બધું ઉદયમાં આવે, તે સમયે પણ લોકોના કલ્યાણ માટે થઈને સતત પ્રવૃત્તિ કરવી, લખોના વેપાર કરીએ, લેણદેણ થાય, અને બીજી જ ક્ષણે એ કોઈ મહાન તત્વજ્ઞાનનું સૂત્ર લઈને વાંચવા બેસી જાય, અથવા પોતાની ડાયરીમાં એની નોંધ કરવા બેસી જાય, અથવા તો આવેલ જિજ્ઞાસુ સાથે સત્સંગની વાર્તા કરવા બેસી જાય. મુંબઈની અંદર પેઢી ઉપર પણ આ જેવું તેવું એનું પ્રવૃત્તિ લક્ષણ છે. જગતના જીવનો ગણ કેટલા પત્રો, 1000 પત્રો તો આપણને આમાં મળ્યા છે. એમાં ગાંધીજીના 3 પત્રો છે. ગાંધીએ લખ્યું છે કે મારા ઉપર 200 પત્રો લખાયા હતા, પણ પોટલું મેં તો બ્રિટનમાં પ્રવાસમાં ગુમાવી દીધું. તો કેટલા લખાયા હશે? 10 વર્ષની અંદર. અને આપણે વિચાર કરો કેટલા લેખા વ્યવહારના, અધ્યાત્મના નહીં, કાંઈ નથી. કારણ પ્રમાદ કેટલો છે, આપણી પાસે સમય તો ઘણો છે. કૃપાળુદેવ પાસેની 1 મિનિટ એમણે ગુમાવી નહીં 33 વર્ષના આયુષ્યની અંદર. 3300 વર્ષમાં જેટલું કામ ન થાય એટલું કામ એણે 33 વર્ષમાં કર્યું. કર્મની નિર્જરા કરી અને જગતના જીવોના કલ્યાણ માટે આવા 1000 પત્રો લખ્યા, પદ લખ્યા, કાવ્યો લખ્યા, આત્મસિદ્ધિ જેવું શાસ્ત્ર લખ્યું, આ બધું વ્યવહારમાં રહીને લખ્યું, દીક્ષા ન લીધી. એ નિર્ણય કરી શકાય. જો કે પ્રવૃત્તિ લક્ષણ કરતા અભ્યંતર દસ્તાવેજોનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. પ્રવૃત્તિ ઉપરથી તો માત્ર અભ્યંતર દશા જાણી શકાય એવું નહીં, બીજી પણ નીકળી, બીજી પણ જાણી શકાય, કોઈનો દંભ પણ જાણી શકાય. બહારના પ્રવૃત્તિના લક્ષણો એવા કરે કે જાણે જગતના જીવનનું કલ્યાણ એના સિવાય કોઈ કરતું જ નથી. અને બધું શાસનની રક્ષા અમે જ કરીએ છીએ, ધર્મનો ઉદ્ધાર અમે જ કરીએ છીએ. આવી કેટલી જગ્યાએ માન્યતાના આધાર ઉપર આ ગુરુને એના ચેલકાઓ ગાંડા થઈને ફરે છે કે જાણે ધર્મનો ઝંડો તો અમારા હાથમાં જ વિતરાગ પરમાત્મા આપ્યો છે. એટલે કે છે, ક્યાંક બાહ્ય અન્ય નિશ્ચય પણ થઈ શકે છે, પણ અહીંયા શરત મૂકી છે, કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અભ્યંતર દશાની પરીક્ષા આવે છે. સાચી અભ્યંતર દશા, મહાત્માની અભ્યંતર દશા, કે જેમાં શ્રુતના રહસ્યો જેણે પચાવી દીધા છે, અસંગતા જેના રોમે રોમની અંદર ઝડકે છે, અને કરુણા જેના આંખમાંથી વહી રહી છે, વચનોમાંથી વરસી રહી છે, એવા લક્ષણો તો કોણ પકડી શકે? આવી દશાને કોણ ઓળખી શકે? શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ. શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ જ મહાત્માની આવી સાચી દશાને ઓળખી શકે છે. 254ના પત્રમાં કૃપાળુદેવે આ અછડતો ઉલ્લેખ કર્યો છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. અભ્યંતર દશા, અંતરંગ દશા, અંદરની દશા, પારમાર્થિક દશા, અલૌકિક દશા, લોકોત્તર દશા, એનું ઓળખાણ તો શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને જ થાય છે. બાકીના બધા તો છેતરાય છે. અને આજે બધા છેતરાય છે એનું કારણ એ છે કે શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુતા હજુ પ્રગટી નથી. એટલે ગમે તેના બાહ્ય દશાના વ્યવહારથી એ પ્રભાવિત થઈ જાય અને પછી એના ઉપર ચાલ્યા કરે. આ વાત છે. અહીંયા એના લક્ષણોની ઓળખાણની વાત કરી છે. હજી આગળ થોડી થોડી વાત આવે છે વિશેષ અવસરે.